તારીખ 20/8/1992 શ્રી સમયસર કળષ્ટિકા શ્લોક 44 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 27 મૂળ કેસેટમાં ડિસ્ટર્બન્સ તથા હમિંગ છે.
જીવના વિભાવ ભાવ છે, જીવ નથી અને અજીવ છે. જેમ શરીરમાં જેની ઉત્પત્તિ થાય, રોગ થાય, એને આપણે ટોક્સિક શરીરમાં ગેરવ્યાપી એને શરીરની અવસ્થા હોવા છતાં આત્મા જે ચૈતન્ય અમૃત છે, આનંદ અમૃત છે, એથી વિરુદ્ધ ઘેર જેવા છે વિભાવ પરિણામે, અને તેથી એને પણ જીવ નથી એમ ગણવામાં આવે છે. જીવની અવસ્થામાં હોવા છતાં જીવ નથી એમ ગણવામાં આવે છે. આ અજીવ અધિકારની મુખ્ય વાત આટલી છે. સંસારની 67 ગાથા સુધી જીવ જીવ અધિકાર છે, એમાં 38 ગાથા સુધી જીવ અધિકાર છે અને બાકીની 30 ગાથામાં અજીવ અધિકાર છે. એ 30 ગાથામાં એમ કહેવા માંગે છે કે જળ પરમાણુ આદિ તો સુદ્ધળ છે, અજીવ છે, પણ જીવના સ્વભાવ સિવાયનું જે કાંઈ છે તે બધું અજીવ છે. એમાં વિભાવ મુખ્ય છે. જીવનો જે સ્વભાવ છે, ચિત્ત સ્વભાવથી અતિરિક્ત છે તે બધું અજીવ છે, એવો એક કળશ આવશે. જીવ સ્વભાવથી જે અતિરિક્ત બીજું કાંઈ છે તે બધું અજીવ છે, એમ અજીવ અધિકારમાં કહેવા માંગે છે. અને અજીવ હોવાથી તે ઉપાદેય નથી, અજીવ હોવાથી તે ઉપાદેય નથી. જીવને પોતાનો સ્વભાવ ઉપાદેય છે અને સ્વભાવ સિવાનું કાંઈ ઉપાદેય નથી, એ તાત્પર્ય છે. એટલી પ્રસ્તાવના પછી આ કલશ આપણે વાંચીએ કે અસ્મિન અનાદિની મહતી અવિવેક નાટ્ય વર્ણાદિમાન નથતિ પુદ્ગલ એવ નાન્ય રાગાદિ પુદ્ગલ વિકાર વિશુદ્ધ શુદ્ધ ચૈતન્ય ધાતુમય મૂર્તિ અયમ ચ જીવ. અર્થ, અસ્મિન અવિવેક નાટ્યે પુદ્ગલ એવ નથી, શું છે અને નાટકની રૂપમાં આપી છે. ગ્રંથને નાટકની પદ્ધતિથી એમના અધિકારો લેખા છે. કહે છે કે આ સંસાર રૂપી પણ એક નાટક છે. શું છે?
નાટક.
સંસારમાં પણ આ એક
નાટક છે,
નાટક છે. અને એમાં જીવ અને પુદ્ગળ વગેરે પદાર્થો પોતપોતાના ભિન્ન ભિન્ન પાઠને ભજવે છે. એક જીવ ઘડીક મનુષ્ય થાય ત્યારે મનુષ્ય પ્રમાણે વર્તે છે, એ જ મનુષ્ય જ્યારે પશુ થાય ત્યારે પશુ પ્રમાણે વર્તે છે. ગધેડો કઈ માણસની જેમ બોલી શકે
નહીં.
એ જીવ દેવ થાય ત્યારે દેવ પ્રમાણે વર્તે છે, નારકીમાં જાય ત્યારે નારકી પ્રમાણે વર્તે છે. તો સંસાર પણ એક નાટક છે એમ કહે, એટલા માટે આને નાટકની રૂપમાં આપ્યું છે. સમયસારને નાટકની ઉપમા એટલા માટે આપી છે કે જીવ અને પૂતગળના પરિણામો પણ એવી રીતે બદલે છે કે નાટકમાં કોઈ પ્લોટ બદલતા હોય એવી રીતે. એકનું એક માણસ રાજા હોય, પાછા બીજા એક પ્લોટમાં એનો એ માણસ ભિખારી તરીકે પાછો આવી જાય, એવી વાર્તા હોય. એકનો એક માણસ બાળક હોય ત્યારે પુત્ર તરીકે વર્તે ઘરમાં મા બાપની સાથે, તેનો તે માણસ મોટો થાય ને એને છેડા છોકરા થાય ત્યારે એ બાપ તરીકે વર્તે. પાછા એ વખતે જેના પિતાશ્રી હાજર હોય ત્યારે પુત્ર તરીકે નો વ્યવહાર કરે. નાટકની જેમ જુદા જુદા પાત્ર ભજવે છે, બધું કઈ છે તો કહે છે કે આ અનંત કાળથી વિદ્યમાન છે એવો જે જીવ, ક્યારથી છે આ જીવ? અનંત કાળથી હયાતિ ધરાવી રહ્યો છે, હજી પણ એવો છે, અનંત કાળથી હયાતિ ધરાવે છે. એ જીવ અને અજીવની એકત્વ બુદ્ધિરૂપ મિથ્યા સંસ્કાર છે. નાટકમાં શું કરે છે કે જીવ અને અજીવને એક માને છે, જેમ કે શરીર છે પ્રગટપણે પરમાણુની રચના છે, અનેક પરમાણુનું બનેલું છે, છતાં જીવ એમ માને છે કે આ શરીર મારું, હું આવો એવું શરીર એવો હું, ફૂલ ક્રશ દુર્બળ હોય તો હું દુબળો, ફૂલ હોય તો હું ફૂલ, વજન ઘટે તો કે મારું વજન ઘટી ગયું, વધ્યું તો કે મારું વજન વધી ગયું. આ અવિવેક છે જીવનો, અજીવમાં પોતાપણાની બુદ્ધિ, અજીવમાં જીવની બુદ્ધિ, પોતાપણાની બુદ્ધિ એટલે તે અવિવેક નામનું નાટક છે. અવિવેક કર્યો એટલે વિવેક ન કર્યો પણ અવિવેક કર્યો. જીવ અજીવની એકત્વ બુદ્ધિ રૂપ મિથ્યા સંસ્કાર, જૂઠા સંસ્કાર, જૂઠી બુદ્ધિમાં જૂઠા સંસ્કાર કર્યા છે. સંસ્કાર એટલા માટે લીધું કે જીવને શીખડાવવું પડતું નથી, શરીરને પોતાનું માનવું એ શીખડાવવું પડતું નથી. બાળકને નિશાળે મૂકે, બાલ મંદિરમાં મૂકવો પડે કે તું એકડો શીખ, પણ તું શરીર કે હું એવું કોઈ શીખડાવ્યું
નહીં,
વગર શીખડાવે છે. દેહાત્મક બુદ્ધિ તો મિથ્યા સંસ્કાર કે અનાદિની છે, જે જે દેહ ધારણ કરે છે તેવો તેવો હું છું એ અનાદિથી છે. એ રૂપ છે મારા સંતાન રૂપ, એ રૂપ છે તે રૂપ છે ધારા સંતાન રૂપ વારંવાર વિભાવ પરિણામ. ધારા સંતાન રૂપ એટલે એક ધારા, વચમાં ક્યારે આતરો પડતો નથી. નળમાંથી પાણીની ધાર નીકળે તો બધા પણ ટીપા જુદા જુદા છે, પણ ધાર સળંગ દેખાશે, કેમ કે વચ્ચે ક્યાંય આતરો પડતો નથી. એમાં વિભાવ પરિણામ પણ ધારા સંતાન રૂપ છે, એક ધારા ચાલ્યા આવે છે એકત્વ બુદ્ધિના પરિણામ. એ ધારા સંતાન રૂપ વારંવાર વિભાવ પરિણામ છે. તેમાં ઉદ્ગળ અર્થાત અચેતન મૂર્તિમાન દ્રવ નિશ્ચયથી અનાદિકાળથી નાચે છે. એમાં મુખ્યપણે તો ઉદ્ગળ નાચે છે, જીવ તો પછી એને ભ્રમ થાય છે, નાચે છે ઉદ્ગળ. એકને એક પરમાણુ આહારના છે એ છ આઠ કલાક પછી વિષ્ટાના થાય છે, જે પરમાણુ ઉપર એને આહાર લેવાનો મોહ થયો તો એ પરમાણુ એને જોવાગમી નહીવા થાય છે. ઉદ્ગળ કેવું નાચે છે, કેવું નાટક કરે છે, કેવો વેશ બદલી નાખે છે ઘડીમાં, પરમાણુ તેના તે છે, પાછો એ ખાતરમાં જાય છે, જાય છે ખેતરમાં ખાતર કરે છે, વળી પાછું એમાંથી એના જ ઉગે, વળી પાછો આહાર બને, એમાંથી બને છે કે નહીં. આમ આખું સર્કલ પૂરું થાય છે આહારનું, એના એ પરમાણુ એક ને એક પરમાણુ નો આહાર એક જીવે કેટલી વાર કર્યો? અનંત વાર કર્યો. એટલા માટે જ્ઞાની પુરુષોએ ગાયું કે સકળ જગત છે જ્ઞાની નું જ્ઞાન નથી જીવું જોતું, જે જ્ઞાની નથી એનું પરલક્ષ વાળું જ્ઞાન જીવ જાય છે. શું થાય છે? આત્મામાં અનંત જ્ઞાન શક્તિ રૂપે ભર્યું છે, પ્રગટ નથી. અનંત જ્ઞાન છે ખરું પણ શક્તિ રૂપે ભર્યું છે, અને એની વ્યક્તિમાં અજ્ઞાન નથી પણ એમનું જ્ઞાન નથી પણ વિપરીત જ્ઞાન છે. એટલે થાય છે જે વિપરીત જ્ઞાન છે એનું બીજું નામ અવિવેક છે. એની તો વાત કરે છે અવિવેક નાટક, અવિવેક નાટ્ય. આ અવિવેક ના નાટકમાં ઉદગળ નાચે છે, નાચે છે કોક ને રાજી થાય છે, કોક પાઠ ભજવે છે, કોક ને રડે છે, કોક નાટક જોવા વાળાને હરખ શોક થાય છે. એવું થયું છે જીવમાં, ઉદગળે વેશ બદલ્યો તો રાજી થઈ ગયો, વળી ઉદગળે વેશ બદલ્યો તો કરાજી થઈ ગયો. ઉદગળને જો બોધ આપવાનું કહીએ તો બોધ ઉદગળ એમ કે ભાઈ સાહેબ હું મારા કારણે મારી પર્યાય બદલું એમાં તું શું કરવા દઉં? સુખી દુઃખી થશો, તારે સુખી દુઃખી થવાનું કાંઈ કારણ નથી. ઉદગળ અર્થાત અચેતન મૂર્તિમાન દ્રવ્ય નિશ્ચયથી અનાદિકાળથી નાચે છે, ચેતન દ્રવ્ય નાચતું નથી. એટલે જે ભૂતિ દેખાય છે, જે વેશ દેખાય છે, જેટલું ઇન્દ્રિય જ્ઞાનથી જણાય છે એ બધું રૂપી છે. હરખ શોકના કારણરૂપ જે પદાર્થો વિષય થાય છે તે બધા પુદ્ગળાત્મક છે. પુદ્ગળ પરિણામે છે એમાં તું શું કરવા હેરાન થશે એમ કે છે. હવે એનો ભાવાર્થ લખે છે, ભાવાર્થ ઘણો મોટો લખ્યો છે. આટલી વાતનો ભાવાર્થ એમને બહુ મોટો લખ્યો છે. ભાવાર્થ આમ છે કે ચેતન દ્રવ્ય અને અચેતન દ્રવ્ય બંને દ્રવ્યો અનાદિના છે. બંને દ્રવ્યો કહો કે વસ્તુ કહો, બંને અનાદિના છે, પોતપોતાના સ્વરૂપે છે. અચેતન અચેતન સ્વરૂપે છે અને ચેતન ચેતન સ્વરૂપે છે. કોઈ જીવ મટીને પુદ્ગળ થતો નથી, પુદ્ગળ પરમાણુ કદી જીવ થતો નથી. પરસ્પર ભિન્ન છે, પોતપોતાના સ્વરૂપે હોવાથી પરસ્પર ભિન્ન છે. આવો અનુભવ પ્રગટપણે સુગમ છે. આવો અનુભવ કરવો હોય તો તે પ્રગટપણે સુગમ છે એમ કહે છે. કેમ કે આમાં બીજી શું કઠણ વાત છે? જડને જીવપણે ન અનુભવ કરવો અથવા જડને ભિન્ન જીવથી ભિન્ન જડપણે અનુભવ કરવો એમાં કઠિન શું છે એમ કહે છે કે અનુભવ કરવો હોય તો સુગમ છે. જેને એકત્વ સંસ્કારરૂપ અનુભવ છે તે અચંબો છે. શું કહે છે રાજમહારાજ? કે આમ સુગમ છે, ચોખ્ખી વાત છે, દીવા જેવી વાત છે, ચોખ્ખી, છતાં એને એકપણે એક સંસ્કારરૂપ અનુભવ કરે છે તો અમને આશ્ચર્ય થાય છે. જ્ઞાનીને આશ્ચર્ય થાય છે કે આ શું અજીવને જીવ માને છે? આ તો કેવા છે કે અજીવને જીવ માને છે? નાના છોકરા કોડીઓ માટે ઝઘડો કરે છે, માથું ફોડી નાખે, શું ઝઘડો કરે ત્યારે પાણો મારીને માથું ફોડી નાખે, મોટાને શું લાગે પેલા ભાઈ કોડીમાં શું શું કરવા માથા તૂટી જાય એવો એવું છે ને આ બધું જગતના પદાર્થોની જે ખેંચતાણ છે એ કોડીઓના ઝઘડા જેવી છે જ્ઞાનીની નજરમાં કહ્યું છે. અચંબો છે એવું કેમ અનુભવે શકે છે? કેમ કે એક ચેતન દ્રવ્ય અને એક અચેતન દ્રવ્ય એ રીતે અંતર તો ઘણો, એ રીતે તફાવત તો બે વચ્ચે ઘણો તફાવત છે. આટલો મોટો તફાવત છે, અંધકાર અને પ્રકાશ જેટલો, દિવસ અને રાત જેટલો. કેમ આમ થાય છે? કે આ તો બુદ્ધિવાળા માણસને બુદ્ધિ કેવી ભૂલ થાય છે. જળને ચેતનપણે માનવામાં બુદ્ધિ કેટલી બુદ્ધિ ભૂલ થાય છે એ બુદ્ધિવાળા માણસને વિચાર કરતો કરીને કેવી વાત. અથવા અચંબો પણ નથી, કેમ કે અશુદ્ધપણાના કારણે બુદ્ધિને ભ્રમ થાય છે. જ્યાં ભ્રમણા થાય છે કે હું શરીર રૂપે છું ત્યારે પછી એમાં અચંબો નથી. જેમ દોરડીમાં સાપની ભ્રમણા થાય તો દોરડીને ભાળીને અંધારામાં દોરડીને ભાળીને કોઈને ભય થાય તો એમાં અચંબો નથી, કેમ કે સાપ જેવું દેખાય છે. એમ શરીર હાલતું ચાલતું જો આ લોહી ફરે છે ને શરીરમાં આ ભ્રમ કેમ થાય છે? તો લોહી શરીરમાં જે ફરે છે એ પરમાણુ સ્વયં ગતિ કરે છે કે જીવ ગતિ કરાવે છે? જો જીવ ન હોય તો લોહી ફરતું બંધ થઈ જાય. માટે જીવ ગતિ કરાવે છે. જીવને ખબર છે કઈ જગ્યાએ કેટલી ગતિ કરવી લોહીની, એની ખબર છે. આ પેરાલિસિસ થાય છે ને, ભાઈ કોઈ નસ છે એમાં લોહીનું ફરતું કરવું બંધ થઈ ગયું મગજની અંદર, અને એનું પરિણામ એ આવ્યું કે એક અંગ ખોટું. હવે જો જીવ ફેરવતો હોય તો શું કરવા ફેરવાનું બંધ કરી દે? ત્યાં બ્લડ સર્ક્યુલેશનને શું કરવા કોઈ જગ્યાએથી બંધ કરે? પાર્ટલી બંધ થાય સૂક્ષ્મપણે તો પેરાલિસિસ થાય. જીવ કરતો હોય તો જીવ બંધ કરે
નહીં,
હાડકા વધે છે. બાળકમાંથી શરીરનું ડેવલપમેન્ટ થઈને મોટું શરીર થાય છે, વાળ વધે છે, અંગપાંગ વધે છે, જીવને કારણે વધે છે, જીવ વધારે છે. ઘણાને ઊંચાઈ વધારી હોય તો ઊંચાઈ વધારી નથી હોતા, ઠીંગડાને ઠીંગડા રહી છે. કોઈ જાડો હોય ને દુબળા થવું હોય તો દુબળો નથી થઈ શકતો, દુબળો હોય ને જાડો થવું હોય તો ચરબી નથી લાવી શકતો. જીવ કેવી રીતે કરે? જીવ કરી શકતો નથી. પણ અમુક પ્રકાર એવા બને છે કે જે આપોઆપ ક્રિયા થાય છે, ને જીવની હૈયાતી હોય ત્યારે થાય છે, બિન હૈયાતી હોય ત્યારે નથી થતા. એટલે જીવને દોરડીમાં સાપની જેમ ભ્રમણા થાય, નક્કી આમાં જીવ છે, આમાં આ શરીરમાં જીવ છે એમ થાય છે. તો એ અશુદ્ધપણાના કારણે, એ જ્ઞાનની અશુદ્ધિ છે જેના કારણે બુદ્ધિને ભ્રમ થાય છે, અને ભ્રમ થાય છે ત્યારે અજીવને જીવ માને છે એમાં કાંઈ અચંબો નથી. દોડીને સાપ માને કેવી રીતે? એક બીજો દ્રષ્ટાંત આપ્યો છે. જેવી રીતે કોઈ માણસ ધતુરો પીતા દ્રષ્ટિ વિચલિત થાય છે, શ્વેત શંખને પીળો દેખે છે, પણ વસ્તુ વિચારતા આવી દ્રષ્ટિ સહજની તો નથી, દ્રષ્ટિનો દોષ. અત્યારે આપણે નથી, પણ એક જમાનામાં વૈદ્યો જાણતા હશે કે ધતુરો કોઈને કાયો હોય તો એને બધું પીળું દેખાય, જેમ કમળો છે એને પીળું દેખાય એવી રીતે. તો સફેદ શંખ છે એને પીળો દેખાય, શું પીળા ધમરક જેવું દેખાય, ચોખ્ખું પીળું દેખાય, દ્રષ્ટિ દોષ છે. શંખ પીળો થયો નથી પણ દ્રષ્ટિદોષ થયો છે. એ દ્રષ્ટિ સહજ નહીં એટલે ચોખ્ખી સ્વાભાવિક નથી, દ્રષ્ટિ ચોખ્ખી સ્વાભાવિક નથી, સહજ એટલે સ્વભાવ જેવો ત્યાં. દ્રષ્ટિદોષને ધતુરો ઉપાધિ પણ છે. એ દ્રષ્ટિદોષ થયો એનું કારણ ધતુરો છે, ધતુરામાં રસ કીધો એ છે. તેવી રીતે એ દ્રષ્ટાંત છે, એ સિદ્ધાંત કહે છે. તેવી રીતે જીવ દ્રવ અનાદિથી કર્મસંયોગ રૂપે મળેલું જે ચાલ્યું આવે છે, પરમાણુનો એની સાથેનો જીવ સાથેનો સંબંધ પહેલાં ક્યારે નહોતો ને પછી થયો છે એવું નથી, અનાદિથી છે. પહેલાં કર્મ કે પહેલાં જીવ, તો કે ભાઈ અનાદિથી સાથે છે. કેમ, પહેલા બીજ કે પહેલા વૃક્ષ, અનાદિથી છે. જો એમ કહો કે પહેલા બીજ હતું પછી એમાંથી વૃક્ષ થયું, તો વૃક્ષ વિના બીજ થયું ક્યારે? બીજ હતું તો વૃક્ષ થયું, માટે પહેલા બીજ કહો. તો કે વૃક્ષ વગર બીજ ક્યાંથી થયું? તો કે તો પહેલા વૃક્ષ કહો. તો કે શેમાંથી થયું બીજ વિના? કોઈ રીતે એનો મેળ પડે એવું
ભગવાન.
એકે રસ્તો ન મળે ત્યારે શું થાય? લાવો વચ્ચે ભગવાન. આવો દ્રષ્ટાંત આ ભગવાન ને વચ્ચે લાવવામાં બહુ ઘણી યુક્તિઓ છે. બહુ બુદ્ધિવાદ નો તો જમાનો છે ને, એવા દ્રષ્ટાંત એવા આપે કે જુઓ, ગરમ અને ઠંડા પદાર્થો કોઈ દી સાથે ન આવે, પણ હાઇડ્રોજન અને ઓક્સિજન સાથે લે છે. કે એચ ટુ ઓ એટલે પાણી, બે ભાગ હાઇડ્રોજનના અને ઓક્સિજનનો, એક ભાગ હાઇડ્રોજન ઠંડો છે, બી કરે છે ને હાઇડ્રોજનેટેડ, ઠંડુ પાડી દે, ઓક્સિજન ગરમ છે એમ. કે બે હારે કેમ રહે છે પાણીમાં? કે ત્યાં ભગવાન છે માટે રહે છે. પાણીમાં પણ ભગવાન છે એ ગીતામાં આવે પાછું, કે હું મનુષ્ય, હું વૃક્ષોમાં પીપળો છું, હું પાણીમાં હું, જળમાં હું સમુદ્ર છું, પર્વતોમાં હું હિમાલય છું, હું નદીઓમાં હું ગંગા છું, એવી રીતે બધા બોલાવે છે. અને પાંડવોમાં હું અર્જુન છું, બને કે છે બધા અર્જુનને ગીતા સંભળાવે છે કે પાંડવોમાં હું અર્જુન છું, કે વરુણ દેવી ગયો ગાય, આપણે ગાય ને ચીરી કહીએ તો કે ગાય માં 33 કરોડ દેવતા નો વાસ છે. કેટલા? હિન્દુસ્તાનની અડધી વસ્તી ગાયમાં છે, 33 કરોડ દેવતા. એવા ચિત્રો બનાવડાવે, પૂછડીમાં ચાલે પણ જવાબ ન મળે ત્યારે ભગવાન છે. પેલા કર્મ કે પેલા જીવ, ભગવાને બનાવ્યું, બે હારે ભગવાને બનાવ્યા. પેલા બીજ કે પેલા વૃક્ષ, તો ભગવાને બે હારે બુદ્ધિ બંધ કરી દેવાની. ભગવાન આવે ત્યારે બુદ્ધિ ને બંધ કરી દેવાની. ક્યાંય પણ કોઈ પણ માણસ ને ધાર્મિક ક્ષેત્રમાં અંધશ્રદ્ધામાં ખેંચી જવો હોય ને તો એની બુદ્ધિ બંધ કરી દેવી પડે. બસ પછી એમાં બધી વિચાર તો બંધ થઈ ગયો, પછી ખલાસ, પછી આંધળે આંધળ હાલો ગમે તે ક્ષેત્ર. આપણો વિતરાગ નો માર્ગ તો અંધશ્રદ્ધા થી વિરુદ્ધ છે. અંધશ્રદ્ધા નો નિષેધ કર્યો છે અને અંધશ્રદ્ધાવાનની નિંદા કરી છે, એવો માર્ગ છે. શું કહીએ કે એવી રીતે જીવદ્રેવ અનાદિથી કર્મ સંયોગ રૂપે મળેલું જ ચાલ્યો આવે છે. મળેલું હોવાથી વિભાવ રૂપ અશુદ્ધપણે પરિણમી રહ્યું અનાદિથી. આ જીવ વિભાવ રૂપે અશુદ્ધ ભાવે અનાદિથી પરિણમી રહ્યો છે. ક્યારે પણ પહેલા શુદ્ધ હતો સિદ્ધ સમાન અને પછી અશુદ્ધ થયો એમ છે અથવા આ ભગવાન પ્રલય કરી નાખે પછી પછી નવી ઉત્પત્તિ કરે. બ્રહ્મા વિષ્ણુ એ સીધા છે ને એ ઉત્પાદન ધ્રુવ કરી લીધું છે. શું કહેશું કે અનાદિથી જીવદ્રવ્ય વિભાવ રૂપ અશુદ્ધપણે પરિણમી રહ્યું છે. અશુદ્ધપણાને કારણે જ્ઞાન દ્રષ્ટિ અશુદ્ધ છે. તે અશુદ્ધિને લીધે જ્ઞાનમાં પણ અશુદ્ધિ છે. જાણવામાં અશુદ્ધિ જાણે છે, અશુદ્ધ જાણે, શુદ્ધ જેવું છે એવું જાણતો નથી. તે અશુદ્ધ દ્રષ્ટિ વડે ચેતન દ્રવ્યને તો પુદ્ગળ કર્મની સાથે એકત્વ સંસ્કાર રૂપ અનુભવે છે. તે અશુદ્ધિ વડે ચેતન દ્રવ્યને પુદ્ગળ કર્મની સાથે એકત્વ સંસ્કાર રૂપ અનુભવે છે. આ કર્મ મને વૈગ્યા, આવા કર્મનો ઉદય મને આવ્યો, આ ફળી જાય છે. ચેતન અને અચેતનને ભેળવીને જાણીને અનુભવ કરે છે. આવો સંસ્કાર તો વિદ્યમાન છે, આવો અનાદિનો સંસ્કાર અને પરિણમન વિદ્યમાન છે. એ તારાભાઈ પહેલાં આવે છે. હું એક બીજી વાત વિચારી રહ્યો કે જાણપણું કેવી રીતે નકામું જાય છે, પરલક્ષી જાણપણું કેવી રીતે નકામું જાય છે. આ દેહ ત્યાગનો મૃત્યુ તો બીજાના મૃત્યુ જોવા મળે છે કે નહીં, એ વખતે તો ચોખ્ખી ખબર પડે છે કે નહીં કે અંદર જીવ હતો એ અત્યારે નથી. આપણે પહેલા એને ફલાણા ભાઈ એમ કહેતા હતા ત્યારે હકારો દેતો હતો, કાયમ ફલાણા ભાઈ તો કે હા, હવે શું કહેતા કેમ કે જીવ નીકળી ગયો અંદરથી. શું કીધું? જીવ નીકળી ગયો એમ કે છે ને. તો જીવ અને શરીર જુદા છે એવું જ્ઞાન તો આખી દુનિયાને થાય છે, પણ નથી થતું. બતાવો હવે ક્યારે કોઈને ન થતું હોય એ બતાવો કે જીવ અને શરીર જુદા છે એવું જ્ઞાન કોઈને નથી થતું. તો પ્રેક્ટિકલ જ્ઞાન થાય છે કે નહીં? જો પ્રેક્ટિકલ જ્ઞાન ન થાય તો શરીરનો છેલ્લા સંસ્કાર ક્યાંથી કરે? જીવ નથી, આ શરીર છે એ જીવ નથી. જીવ અંદર હતો એ ચાલ્યો ગયો, એને જ્ઞાન કામ જ્ઞાન કામમાં નથી આવતું. તો એ જ્ઞાનનો શું ઉપયોગ? જીવ અને શરીર જુદા જાણ્યા છતાં પોતાના શરીરને જુદું જાણે છે એ વખતે કેમ એમ થયું? એકત્વ બુદ્ધિના સંસ્કાર એને કાયા નાનાવરની કરતા બહુ નહીં વધારે. નાનાવરની તો શું છે કે જ્ઞાન બીડાય, પણ જ્ઞાન અવળું કામ કરે છે. મોહને લઈને શું થાય છે? જ્ઞાન અવળું કામ કરે છે. જળને ચેતન માને છે, શરીરને જીવ માને છે, એ અવળું કામ કરે છે. શરીર ઉપરનો બોધ છે એને લઈને એ શરીરને જીવ માને છે. એમ છે એ સંસ્કાર તોડવા માટે આ સ્વાધ્યાય છે. જીવમાં જીવપણાના સંસ્કાર ઉત્પન્ન કરવા અને જીવમાં અજીવના સંસ્કાર છે એનો નાશ કરવો, અભાવ કરવો, આ એટલા માટે આ વાત છે. એના એટલા માટે આ વાત છે. ત્યારે હવે એવો દ્રષ્ટાંત આપણે ફરીને લઈએ કે જેમ દુનિયાના માણસને શરીર જીવ વગરનું દેખાવા છતાં પોતાના આત્માનું દેહનું નિર્જ્ઞાન થતું નથી, એમ શાસ્ત્રથી દેહને આત્મા જુદો જણાવવા છતાં જાણવા છતાં પોતાના જીવને ને પોતાના દેહને જુદો પાડતો, જેમ બીજા માણસનું જાણપણું નિષ્ફળ ગયું એમ શાસ્ત્ર માટેનું જાણપણું નિષ્ફળ જાય છે. કેમ એમ થાય છે? જાણપણું કેમ નિષ્ફળ જાય છે? લક્ષ છે એ બદલ્યું નથી માટે. રોજ સ્વાધ્યાય કરીએ, રોજ શાસ્ત્ર વાંચીએ અને એવા જ્ઞાનીઓ અને આચાર્યોના શાસ્ત્રો વાંચીએ કે દેહને આત્મા ગુણ છે અને છતાં એ દેહાત્મ બુદ્ધિના સંસ્કાર માટે નહીં. અરે દેહને આત્મા તો એક બાજુ લ્યો, કુટુંબ પરિવાર મકાન ને બીજા સંયોગો જે ભિન્ન ક્ષેત્રે રહેલા ભિન્ન પદાર્થો છે એમાંથી પણ મમત્વ છૂટતો આ દીકરો મારો, આ બીજો છે બાજુમાં બેઠેલો મારો નહીં, કેમ એમ દેખાણું? કેમ એમ કેમ દેખાણું? લક્ષ ફેરવો જાણપણું નિષ્ફળ જાય છે એનું કારણ પરલક્ષી જ્ઞાનમાં અગિયાર અંગને નવ પૂર્વ સુધીનું જાણવું, એમાં આત્મા કેવો છે આવી જાય. આત્માની પ્રાપ્ત, આત્માને પ્રાપ્ત કરવાની વિધિ કેવી છે એ પણ આવી જાય. આત્મા જાણે, આત્માના અનુભવની રીતને પણ સમજે ને જાણે અને બીજાને સમજાવી શકાય ત્યાં સુધી જાણે ચોખ્ખી કેટલું સ્પષ્ટ, અને છતાં એ ચીજ પોતાને કામમાં આવે નહીં પોતે એવો ને એવો અજ્ઞાની હોય. આમ કેમ? શાસ્ત્ર ને પ્રમાણે છે, શાસ્ત્ર થી હું ઊંચું સૂચું નહીં, શાસ્ત્ર અનુસાર એક્ઝેક્ટ બધી વાત આવે. બધાને એમ થાય વાહ બહુ સરસ બહુ છતાં પોતે વંચિત હોય, પોતે સમ્યક જ્ઞાનથી અને સમ્યક દર્શનથી વંચિત હોય, એમ કેમ? આ એક વિચારણીય પ્રશ્ન. વાણીમાં ફેર પડે છે પણ સમજણમાં તો એમ લાગે કે જેવું જ્ઞાની સમજાવે છે એવું અજ્ઞાની સમજાવે છે. અને કોઈ વાર તો જ્ઞાનીનો ઉઘાડ ઓછો હોય તો બરાબર ન સમજાવી શકે અને અજ્ઞાની વિદ્વાન પંડિતનો ઉઘાડ બહુ સારો હોય તો જ્ઞાની કરતાં સારું સમજાવી શકે છે. હવે કેમ કરશો? એટલે એ ફરખ નો વિષય થઈ ગયો. આપણે તો એટલું વિચારવું છે કે એ સમજણ બરાબર દેખાતી હોવા છતાં સમજણ નિષ્ફળ કેમ જાય છે, આપણે એટલો જ મુદ્દો વિચારવો છે. અત્યારે એ ફરખ નો વિષય આપણે નથી ચર્ચા કરવી, આ નિષ્ફળ જાણ પણ શું કરવા જાય છે એ વિચારવું છે. કે જીવને પરલક્ષ છે એ કારણ છે, આત્મા લક્ષમાં લીધો નથી. આત્મા લક્ષમાં આવ્યો નથી. તો આત્મા લક્ષમાં આવ્યો નથી, સ્પષ્ટ અનુભવાન છે સંવેદન દ્વારા. જ્ઞાન માત્ર નો પ્રસિદ્ધ જે સ્વભાવ છે સ્વસંવેદનમાં, જ્ઞાન સ્વભાવ પ્રસિદ્ધ છે, પ્રગટ છે, અનુભવ ગોચર છે. કેવો છે?
પ્રગટ
અનુભવ ગોચર છે. છતાં વેદનથી એને ઓળખાણ થઈ, લક્ષણ થી વેદન થી સ્વભાવ ને ઓળખો નથી. અને ત્યાં લક્ષ્ય નથી થયું, નહીં તો ત્યાં લક્ષ થાય. ઓળખે ત્યારે લક્ષ્ય થઈ જાય. આ લક્ષ નથી થયું એટલે જાણવાનું. લક્ષ હોય તો જેવું અનંત મહિમા અનંત સ્વરૂપ છે એનો મહિમા અંતરથી ઉછળીને એવો આવે, અને એ મહિમાની સાથે ચૈતન્ય રસ સ્વભાવ રસ એવો વૃદ્ધિગત થાય, અને એ વખતે સમ્યક સન્મુખનો આત્માની સન્મુખનો પુરુષાર્થ ચાલુ થાય, અને અનુભવ થયા વિના આ અંતર્મુખની જે પ્રક્રિયા છે એ બહિર્મુખમાં ક્યાંય નથી, અને બહિર્મુખમાં ક્યાંય અંતર્મુખની પ્રક્રિયા, અંતર્મુખમાં ક્યાંય બહિર્મુખની પ્રક્રિયા, બે દિશા વિરુદ્ધ. એટલે કહ્યું કે લક્ષ્ય થવાને તેગ નો થયા શાસ્ત્ર. લક્ષ્ય માટે બધું મહત્વ છે. અગિયારમી નો નવ પૂરો થઈ જાય. શું કહેશું? અશુદ્ધપણાને કારણે જ્ઞાન દ્રષ્ટિ અશુદ્ધ છે, તે અશુદ્ધ દ્રષ્ટિ વડે ચેતન દ્રવ્યને પુદ્ગળ દ્રવ્યની સાથે એકત્વ સંસ્કાર રૂપ અનુભવે છે. આવો સંસ્કાર તો વિદ્યમાન છે. આ તો આના જેવી આ સ્થિતિ વિદ્યમાન ચાલી આવે છે. પણ વસ્તુ સ્વરૂપ વિચારતા આવી અશુદ્ધ દ્રષ્ટિ સહજ ની તો નથી. આત્માના સ્વભાવ દ્રષ્ટિ એ નથી એમ કે છે. આવું વિચારતા શું કે છે કે એ દ્રષ્ટિ સ્વાભાવિક નથી, સહજ ની જીવની એ દ્રષ્ટિ નથી. વસ્તુ સ્વરૂપ વિચારતા તો ખોટું જણાય છે, સ્વાભાવિકપણે જણાતું નથી, અશુદ્ધ છે એ દ્રષ્ટિ છે, તે અશુદ્ધ છે અથવા દ્રષ્ટિ દોષ છે. એમાં દ્રષ્ટિનો દોષ છે, જોવાનો દોષ છે. અને એ દ્રષ્ટિ દોષને પુદ્ગલ પિંડ રૂપ વિખ્યાત કર્મનો ઉદય ઉપાધિ પણ છે, મોહ કર્મમાં જોડાય છે, મોહ કર્મના ઉદયમાં જોડાય છે, એ હાનિમિત છે. ભાવ પોતાનો સ્વતંત્ર છે અને મોહકર્મના ઉદયમાં જોડાય છે, એ સાથે સાથે સંયોગમાં બનતી પ્રક્રિયા છે એમ કહીને એમ કહેવું છે કે મોહકર્મનો ઉદય હોય અને જીવને ભાવ મોહ ન થાય એવું ન બને. અને આયા ભાવમાં મોહનો ઉપશમ થાય તો સામે દ્રવ્ય કર્મમાં મોહનો ઉદય હોય એમ કોઈ દિવસ બને એવું સમી જાય. ઉદ્યાવળીમાં જ ન આવે જે કર્મના મોહ કર્મ ને પ્રકૃતિના પરમાણુ જે ધારાવાહી ઉદયમાં આવે એ પેલા ઉદ્યાવળીમાં આવે પછી ઉદયમાં આવે, એ ઉદ્યાવળીમાં આવે જ નહીં. અને ઉદય ને અટકાવી દે છે. અનુદય ભાવમાં અનુદય પરિણામ, દ્રવ્યમાં પણ અનુદય પરિણામ થાય. સામે સામે નિમિત્ત નિમિત્તે જોવા સંબંધો છે. હા, એ મોહ કર્મ ને જ્યારે જીવ પાત્રતામાં આવે છે ત્યારે એને દર્શન મોહનો અનુભાગ ઘટે છે, ત્યારે મિથ્યાની દર્શન મોહની પ્રકૃતિ બળવાન હોવા છતાં પણ એ નબળી પડી જાય છે. કેવી પડી જાય છે?
નબળી
પડી જાય છે. ગમલો પડે દબાઈ જાય, આમ થાય છે. તેની પૂર્વ ક્રિયા નબળી પડવાની છે. ગુરુદેવ શ્રી નું રત્નામૃત છે, એ રત્નામૃત આવી ગયું છે, થોડા તાજી થઈ જાય છે. આવે નહી એટલે એનો નિશ્ચય ન થાય, લક્ષમાં ના આવે. ખ્યાલમાં એટલે અહીંયા લક્ષમાં કે નિશ્ચયમાં કે ઓળખાણ માં આવે નહીં, આ એનો નિયમ છે. અને દર્શન નો અભાવ કર્યા વિના આત્મા અનુભવમાં આવે નહીં. મંદ થાય તો એનું લક્ષ બંધાય, અને અભાવ થાય તો અનુભવ થાય. આ બે વાક્ય મૂક્યા છે 203 નંબર ના વચનામૃત માં. આ બે વાક્ય અભાવ એટલે ઉક્ષમ થાય, ઉદય નો અભાવ થયો એને અભાવ. આ ઉક્ષમ કહો કે અભાવ કહો, ભાઈ એક જ છે. ત્યાં ઉક્ષમ થયો એટલે ઉદય નો અભાવ થઈ ગયો. ઉક્ષમી ગયા એટલે ઉદય માં ના આવ્યા, ઉદય નો અભાવ થયો એટલે કર્મ નો અભાવ થયો. હે, સત્તા મારી ગયા. સત્તામાં તો ઘણું પીડ્યું હોય એનો વાંધો નહીં, બહુ તો માટેના ઢેફાને જેમ છે. ઉદય આવે ત્યારે તકલીફ થાય છે. તો અસતા વેદનીના પરમાણુ અત્યારે અનંતા પીડા છે તમારા શરીર હારે, લ્યો આત્મા હારે એને ક્યાંય પીડા છે? ઉદયમાં આવ્યા પછી રડ નાખવી પડે. ઉદયમાં આવે તો રડવું પડે, અને અંદર પીડા હોય તો કાંઈ વાંધો આવતો નથી, એનો ઉદય નથી. લીધું છે ગુરુદેવ 203 મુક્તાનો ક્રમ જે છે એ સૂત્ર છે ગુરુદેવના પ્રસનામૃતમાં. લક્ષ્મણ પહેલા ઉદય મંદ પડે છે, અને પછી એનો અભાવ થાય. સીધો અભાવ કોઈ કોઈને બહુ બળવાન પણ કરતી ઉદય આવે અને જોડાયા વગર પણ થઈ શકે, કેમ કે આત્મામાં જોડાવાનું છે. ગુરુદેવની અંદર દર્શન નું ભાવ મુખ્યાત્મક ભાવ એને થાય થાય ને થાય એ ભાવ થાય એટલે રાગમાં દેહમાં અને બીજા સંયોગમાં એને આત્મબુદ્ધિ થયા વિના રહીએ નહીં. દ્રષ્ટિદોષ છે, એ દ્રષ્ટિદોષને પૂર્વળ પિંડરૂપ મુખ્યાત્મ કર્મનો ઉદય ઉપાધિ પણ છે, નિમિત્ત છે. કર્મનો ઉદય એને નિમિત્ત છે. હવે જેવી રીતે દ્રષ્ટિદોષથી શ્વેત શંખને પીળો અનુભવે છે, તો પછી દ્રષ્ટિમાં દોષ છે, શંખ તો શ્વેત જ છે, શંખ તો શ્વેત જ છે. પીળો દેખતા શંખ તો કાંઈ પીળો થયો નથી. તેવી રીતે મિથ્યા દ્રષ્ટિથી ચેતન વસ્તુ અને અચેતન વસ્તુને એક કરીને અનુભવે છે, તો પછી દ્રષ્ટિનો દોષ છે, વસ્તુ જેવી ભિન્ન છે એવી જ છે. શરીરને મારું માને તો પણ એક પરમાણુ જીવ થાય, અને મારું તો એટલા માટે માને છે કે એને સુખી થવું છે, મારું માનીને સુખી થવું છે. જ્યાં જીવ નથી ત્યાં પોતાપણું કરીને સુખનો અનુભવ કરવો છે. એ છે અનંતકાળથી અનંતા જીવો અનંત પરમાણુઓમાંથી સુખ લેવાનો ભાવ કરે છે, છતાં ન કોઈ પરમાણુમાં સુખ થાય છે, ન કોઈ પરમાણુ જીવ રૂપે થાય છે. અનંત પરમાણુ અને અનંત કાળથી અને અનંત જીવો મને પ્રયત્ન કરે છે, એક પરમાણુ જીવ થાય કે એમાં સુખ થાય એવું બનતું, કેમ કે તેથી કાંઈ વસ્તુ જે ફરી જતી નથી, શંખ પીળો થતો નથી, એમ વસ્તુને કાંઈક પોતાપણું કરતા કાંઈ જીવ એમાં આવતો નથી. જીભ લૂંટાઈ જાય છે, ભણાપણું ન કરે ને માનો કે જેને આપણે લૂંટ થઈ છે એમ કોઈ લૂંટ્યું બરાબર જે લૂંટાણો કરવો લૂંટાણો એ કયો શું લૂંટાણો હે શું લૂંટાણો શું કરે લૂંટાણો જે લૂંટાણો છે નહીં ને ખરી નળની લૂંટ કરે છે કે નહીં હે તો પછી એ કોઈ લૂંટાવું તો નથી એને લૂંટાવું છે જ્યારે કોઈ લૂંટવા આવે છે ત્યારે એને લૂંટાવું છે કેમ નથી લૂંટાયા વગર રહેતો લૂંટાઈ જાય છે ક્યારે ભાઈ સાહેબ હું ભાઈ સાહેબ લઈ જા પણ મને મારીશ શું કહે છે ત્યાં હા જીવ લૂંટાતો હોય તો એમ કરે જીવ સિવાયનું લૂંટાય છે તો તું લઈને લૂંટી જાય પણ મને મારતો આફ્રિકામાં આવું છે અત્યારે રાખીએ ત્યાં લૂંટ થાય આમ ઘરમાં અંદર તાળા મારીને બેસે પણ કોઈક વાર કઈક ખુલ્લું રહી ગયું હોય કે ગમે એમ પણ આવી જડે કોઈ રીતે પણ શું છે કે નહીં તો ગમે એમ કરીને એ લોકો તો હથિયાર લઈને આવે પિસ્તોલ બિસ્તોલ લઈને બરાબર આવે જો ઘરમાં કાંઈ ન હોય તો મારે મારી નાખીને રહ્યા જાય એની મહેનત મતમ જાય ને એટલે એને કસાય વધી જાય ખૂન કરીને રહ્યા જાય એટલે એ લોકો શું કરે ઘરમાં થોડું ઘણું રાખે 5-50 હજાર લાખ રૂપિયા રાખે એટલે અંદર પૈસા તો ઘણા આવે છે પછી 50 હજાર લાખ રૂપિયા એ લોકોની મોટી વાત નથી
બરાબર
એ રાખે એ આવે ત્યારે એમ કહે કે હાલે આ ચાવી અહીંયા પીડ્યા છે લઈ લે પૈસા લઈને જોઈએ જાય પણ તો અમને કંઈ કરતો જો જીવ લૂંટાતો હોય તો એમ કરે સામે ચાલીને જીવ લૂંટાતો આમ હું કેમ કરતો સામે ચાલીને લૂંટાવે પોતાને શું કરે કેમ કે જીવને હાથ પડશે જીવને જતા જાળવવું પડશે જતન જીવનું કરવું છે સંયોગનું એટલે વસ્તુ તો જેવી ભિન્ન છે તેવી છે એક કરીને અનુભવતા કાંઈ એક થતી ભલે ને એક કરીને અનુભવ કરે છતાં એક નહીં થાય તે નહીં થાય કેમ કે ઘણું અંતર છે બે પદાર્થના સ્વરૂપ વચ્ચે એટલું બધું અંતર છે કે ગમે એટલી એકતા કરે ભાવમાં પણ દ્રવ્ય એકતા થાય આવું અવિવેકનું નાટક છે આ અવિવેકના નાટકનું સ્વરૂપ બતાવ્યું અવિવેકનું નાટક આવું છે કેવું છે અવિવેક નાટક અર્થાત જીવ અજીવની એકત્વ બુદ્ધિરૂપ વિવાહ પરિણામ નાટક કોને કીધું છે જીવ અજીવની એકત્વ બુદ્ધિ રૂપ વિભાવ પરિણામ ને નાટક કહ્યું કેવું છે કે અનાદિની અનાદિથી એકત્વ સંસ્કાર બુદ્ધિ ચાલી આવી છે એવું છે એ અનાદિથી આ પ્રકાર ચાલ્યો આવ્યો છે અને એટલો બધો જીવ ટીવાઈ ગયો છે કે જલ્દી એને મટાડી શકતો નથી કેમ કે એના દીકરી છે એટલે દ્રઢ પણ ઘણું છે વળી કેવું છે અવિવેક નાટક કે જેમાં થોડુંક વિપરીત પણ નથી પણ ઘણું વિપરીત પણ છે આ અવિવેક નાટકમાં એટલું બધું વિપરીત પણ છે કે એના ફળમાં જીવ નિગોધમાં ચાલ્યો જાય વિખ્યાતનું ફળ શું સરવાળે નિગુદમાં માટે વિખ્યાતને ગમે તેમ કરીને પૂરો પ્રયત્ન કરીને વિખ્યાતને મટાડવું જેમાં થોડુંક વિપરીત પણ નથી પણ ઘણું વિપરીત પણ છે અને જેના લક્ષ્ય ભ્રમણા થાય છે પૂર્ગળ કેવું છે એમ કહે છે કે એમાં પણ અનેક જાતના એવા ગુણ છે સ્પર્શના રસના ગંધના વર્ણના એટલે રંગના એ બધાથી સંયુક્ત છે એ બધા પ્રકાર એવા એવા પ્રકારે ઉત્પન્ન થાય છે કે જીવને એમાં સુખ બુદ્ધિ થયા રહે છે, ક્યાંક રસમાં, ક્યાંક સ્પર્શમાં, ક્યાંક વર્ણમાં સુખ બુદ્ધિ થયા રહે છે. હવે આગળ ટીકા કરશે. અહીં સુધી એમને અવિવેક નાટકની વાત કરી વિસ્તાર છે. હવે આગળ કહેશે કે જીવ કેવો છે. ત્યારે હવે જો ભૂતગળ આવું છે તો હવે જીવ કેવો છે, જીવના સ્વરૂપની વાત કરશે. અજીવની વાત કરી હવે જીવની વાત કરશે.